તારીખ 16/9/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 370 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 299
સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 370 પાનું 206 સમકીર્તિને પણ પુરુષાર્થની જરૂરિયાત લાગે છે એટલે મોમુક્ષુને તો પુરુષાર્થ કરવાનો હોય પણ કે સમ્યક દ્રષ્ટિને પણ પુરુષાર્થ કરવો પડે એવો પ્રશ્ન ઉઠેલો છે. જોકે મોક્ષ માર્ગ જ પુરુષાર્થ પ્રધાન છે. સમાધાન, હા તેને પુરુષાર્થની જરૂરિયાત લાગે છે. રોજી શરૂઆત થઈ છે મોક્ષ માર્ગની, પૂર્ણ દશા તો પ્રાપ્ત કરવાની બાકી છે અને એ પુરુષાર્થથી જ સાધ્ય છે. જિજ્ઞાસુની ભૂમિકામાં પણ એટલે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થની જરૂરિયાત લાગે છે અને સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી પણ પુરુષાર્થની જરૂરિયાત પૂરેપૂરી લાગે છે. પુરુષાર્થની જરૂરિયાત ઓછી લાગે છે એમની પણ પૂરી લાગે છે. કેમ કે સમ્યક દર્શન થયું એ તો જઘન્ય મોક્ષ માર્ગ પ્રગટ થયો છે, હજી તો ઘણું કામ બાકી છે. મુનિ દશામાં પણ ઘણું કામ બાકી છે એમ લાગે છે. એ મુનિ દશા અંગીકાર કરવાનું કારણ પણ એ જ છે કે સંસારના બીજા કાર્યોમાં જે પુરુષાર્થ વહેંચાઈ જાય છે એક ધારો એક તાર આત્મદશામાં રહી જવાય એના માટે તો મુનિ દશા લે છે. એ પુરુષાર્થ વધારે કરે છે મુનિ તો. સંસારી જીવો તો 5-6 કલાક ઊંઘે છે, મુનિ તો નિંદ્રા પણ લેતા નથી. દિવસે તો સંસારિક કાર્ય નથી પણ રાત્રે નિંદ્રા પણ નથી એમને, એટલો બધો એટલો પુરુષાર્થ. ઉપર ગયા એટલે પુરુષાર્થ ઓછો ગયા, ઉપરના ભૂમિકામાં પુરુષાર્થ ઓછો કરવાનો કે ઘટાડી નાખવાનો એવું કાંઈ હોય નહીં, ઉલટાનો વધે છે એમ વાત છે. એટલે પ્રશ્ન છે એમાં કાંઈ ઉપરની મોક્ષ માર્ગની ભૂમિકાની પુરુષાર્થની થી અજાણપણાથી પ્રશ્ન આવ્યો છે. એમને પણ પુરુષાર્થની જરૂર પડે, પુરુષાર્થ તો વધારે જરૂર પડે ત્યાં તો. મોકે કારણ છે આતા જિસકો વિકલ્પ અધિક હૈ તો ઉસકા દિમાગ ભી થોડા ઓર થક જાતા હૈ તો ઉસકો રેસ્ટ ચાહીએ ને, થકાન લગે ઉસકો રેસ્ટ આરામ ચાહીએ. જ્યાદા વિકલ્પ હોતે તો જ્યાદા દિમાગ થક જાતા હૈ, વો કારણ હૈ. આરામ લેને સે થોડા ઠીક લગતા હૈ, ઉનકો કોઈ વિકલ્પ નહીં હૈ. વિકલ્પ દશામાં બહોત રહેતે હૈ. ભાઈ લગે તો નીંદ નહી આતી હૈ. આતી હૈ ભાઈ મેં નીંદ આતી હૈ ક્યા? ઘર મેં સર્પ આ ગયા નીંદ આઈ ગઈ ક્યા? નહીં આઈ ગઈ. ભવરોગે વો સર્પ નહીં દિખતા હૈ, સર્પ સે ભયંકર હોને પર ભી સર્પ નહીં દિખતા હૈ. એ તો સર્પ સે ભી ભયંકર હૈ. એસી બાત જીતના પુરુષાર્થ સમ્યક દર્શન પાને મેં હોતા હૈ इससे अधिक पुरुषार्थ सम्यक दर्शन के बाद होता है। पुरुषार्थ की तो ऐसी बातें हैं, फिर पुरुषार्थ उनकी जरूरत लगे कि नहीं लगे वो बात कहाँ रही। सम्यक दर्शन प्राप्त करने में तो पुरुषार्थ चाहिए ही चाहिए, और टिकने में और आगे बढ़ने में तो अधिक पुरुषार्थ चाहिए, वो बात है। पूरी पूरी जरूरियात तेने बधी रीते एक आत्मा ने सर्वस्व जाण्यो छे। बधी रीते एटले सर्वस्वपणे आत्माने ज सर्वस्व जाण्यो छे, अने श्रद्धामां नव नव कोटिए एक आत्माने ग्रहण कर्यो छे। नव कोटी एटले करवूं करावूं अनुमोदवूं मनथी वचनथी ने कायाथी, ત્રણ ગુણ્યા ત્રણ, ત્રણ તરી નવ, એક એક ત્રણ ત્રણ લઈ લેવાય એટલે નવ થઈ ગયા ને। નવ નવ કોટીએ એક આત્માને ગ્રહણ કર્યો છે બધી રીતે, તેથી બીજું બધું શ્રદ્ધામાંથી નીકળી ગયું છે, અને શ્રદ્ધા પૂરેપૂરી આત્માની છે, શ્રદ્ધા અધૂરી નથી। જ્ઞાનમાં પણ જેવો કેવળ જ્ઞાનમાં આત્મા જાણ્યો છે એવો અનુભવ ગોચર કર્યો છે, બાકી રહી વાત પુરુષાર્થની, કે જે પુરુષાર્થને લઈને સ્થિરતા વધે, અસ્થિરતા ઘટે અને સ્થિરતા વધે, બાકી આનંદ સુખ એમાં જે અધુરાશપણું છે એ બધું પુરુષાર્થથી પૂરું થશે। જેટલી ખામી બાકી છે એ પુરુષાર્થથી પૂરું થઈ જશે એમ પોતાને સમજણમાં છે। બીજું બધું શ્રદ્ધામાંથી નીકળી ગયું છે, છતાં હજી પુરુષાર્થની મંદતાથી શ્રદ્ધા અને ચારિત્રમાં ફેર છે। શ્રદ્ધામાં તો ક્ષાયિક શ્રદ્ધા નથી એટલી વાત છે, શું, અને તેથી તેને પણ પુરુષાર્થની જરૂરિયાત છે, અને એવી સ્પષ્ટ સમજણ પણ છે કે પુરુષાર્થની જરૂરિયાત છે। મુખ્યતા પુરુષાર્થની છે, મોક્ષ માર્ગમાં મુખ્યતા પુરુષાર્થની છે। જેટલો પુરુષાર્થ વધુ એટલું કામ ઝડપથી અને આગળ વધતું બને છે। અત્યારે તો ક્ષાઈ હોતી જ નથી ને, સૌક્ષમ સમ્યક દર્શન જ હોય છે, એટલે એટલો ક્ષાયિકમાં બળ થોડું વધી જાય છે, વિષય જ સરખો છે, પોતાનો વિષય અધૂરો નથી એટલે શ્રદ્ધા અધૂરી નથી એમ કહેવાય, પણ ક્ષાયિકમાં ને સૌક્ષમમાં તારતમ્ય ફેર પડે છે। ચોક્કસ, જેનો પુરુષાર્થ વધારે એને મોક્ષ પ્રાપ્તિનો સમય ઓછો, જેનો પુરુષાર્થ મંદ મોક્ષ માર્ગમાં પણ એને એટલો મોક્ષ પ્રાપ્તમાં સમય વધારે લાગે, મોક્ષ પ્રાપ્ત કરવામાં એને સમય વધારે લાગે, અને સમય વધારે લાગે એટલા ભાવ એટલા વધારે થાય। કોઈને એક ભાવ છે અને કોઈને વધારે ભાવ છે, એ પુરુષાર્થની તીવ્રતાને મંદતાને અવશ્ય પ્રદર્શિત કરે છે, બતાવે છે, એમ જ છે। ઘણા ભૂલ કરે છે ને, કૃપાળુદેવમાં આમ હતું, કૃપાળુદેવમાં આમ હતું, પણ હવે એક ભાવ જ બાકી રહ્યો એનો પુરુષાર્થ કેટલો થયો હશે એ કાંઈ સમજણ પડે છે? પોતાને કોઈ કોઈ વાત ન સમજાય એટલે એમ લાગે કે આમ કેમ લખે છે, આમ કેમ વાત કરતા હશે, પણ જેનો એક જ ભાવ બાકી રહ્યો એનો વર્તમાનમાં પુરુષાર્થ કેટલો ચાલતો હશે, ચાલ્યો હશે ને ચાલ્યું, એનો કાંઈ અંદાજ આવે નહીં. પુરુષાર્થનું પ્રકરણ સમજાણું ન હોય, એ વાતની ખબર ન હોય, એટલે તર્ક વિતર્ક થયા કરે. એક વાત તો એ સમજવા જેવી છે, અથવા નિશ્ચય કરવા જેવી છે, સમજીને નિશ્ચય કરવા જેવી છે કે પોતે જો કોઈ મુમુક્ષુની ભૂમિકામાં છે અને જ્ઞાની જ્ઞાન દશામાં છે, એટલે પોતાથી ઘણા આગળ છે, પછી એ વિષયમાં તર્ક વિતર્ક શંકા એ બધો પ્રકાર સ્વચ્છંદમાં જાય છે. શેમાં જાય છે? સ્વચ્છંદમાં જાય, મોટો અપરાધ થાય. એમ સમજવા યોગ્ય છે કે આપણે અધિકારી નથી. એમની દશાનું માપ કાઢવા માટે આપણો અધિકાર ને આપણી પાત્રતા નથી, એટલે આપણે આપણી ફૂટપટ્ટીથી માપવા જઈએ એટલે ભૂલ થયા વગર રહીએ નહીં. ગુરુદેવ દ્રષ્ટાંત આપતા હતા એ માટે. તો બાપનું કાળ જ્ઞાનીના કાળજા માપવા, એ પોતાની ભાષામાં વાત કરતા, પોતાની શૈલીથી કે બાપનું કા જ્ઞાનીના કાળજા માપવા એ તારું કામ નથી કે એમ કે પછી દાખલો આપે. હા, આપણે કાપડના વેપારી હતા તો પહેલાં તો હાથથી માપતા, વાર ને એવું ન, હાથથી માપીને આપી દઈએ. કે 20 હાથ છે કે છોકરો નાનો, છોકરાના હાથમાં 25 હાથ થયો. છોકરા એમ અને બાપા એને જે રીતે માપે છોકરો માપવા માંડ્યો. કે બાપુજી તમારી ભૂલ છે. બાપા કહે કે મારી કેવી રીતે ભૂલ છે? તો કે ઘણી ભૂલ છે આમાં તમારી. કે કેમ? કે 20 ના 21 હાથ થયા કે 19 થયા શું થયું? તો કે અરે 25 હાથ થાય છે. તો કે બેટા તારો હાથ નો કામ આવે કે આમાં. હા, દાખલો આપતા આમાં તારો હાથ ન કામ આવે કે તારા હાથે 25 હાથ થાય કે સાચી વાત છે કે તારો હાથ આમાં ન કામ આવે કે બરાબર છે કે તારી ભૂલ છે? મારી ભૂલ નથી પણ તારી ભૂલ છે. એમ પોતાના ગજે માપે, પોતાના માપે માપે, એટલે એ તો મોટી ભૂલ પડી જાય. શું કહે છે? મુખ્યતા પુરુષાર્થની છે, સમકીર્તિને પુરુષાર્થની જરૂરિયાત લાગવા છતાં પુરુષાર્થમાં મંદતા છે. પોતાને ખ્યાલ છે પુરુષાર્થમાં મંદતા છે, તીવ્રતા હોય તો ઉપરના ગુણ સ્થાને આવે ને. ચારિત્રની અપેક્ષાએ પુરુષાર્થની મંદતા કહેવાય. જોકે શ્રદ્ધાની અપેક્ષાએ આત્માને બરાબર ગ્રહણ કર્યો છે, શ્રદ્ધામાં તો પૂરેપૂરો ગ્રહણ કર્યો છે, અધૂરો નથી. અને એ ક્ષણમાં જો કેવળ જ્ઞાન થતું હોય તો મારે બીજું કાંઈ જોતી નથી, જોઈતું નથી એવી ઉગ્રતા પણ અંદર પરિણતિમાં છે. પરિણતિમાં છે એટલે અભિપ્રાયમાં એ વાત છે. અહીંયા અભિપ્રાય અનુસાર પરિણતિ છે જ્ઞાનીને. તો અભિપ્રાય બધા જ્ઞાનીનો એક સરખો છે. અભિપ્રાયની ભૂલ કોઈની નથી. અભિપ્રાયમાં બધા સરખા છે કે વર્તમાન ક્ષણમાં જો કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થતી હોય તો કોઈને સંસારનું એવું કામ બાકી નથી કે એક સમય બીજો સમય લગાડે, આ જરાક પૂરું કરી લઉં ને પછી વાત, એમ નથી. આવો બધાનો અભિપ્રાય હોવા છતાં પુરુષાર્થ એક સરખો નથી હોતો. અભિપ્રાય એક સરખો હોય છે, પુરુષાર્થ એક સરખો નથી હોતો, એ બીજી વાત થાય છે. છતાં પણ પુરુષાર્થની મંદતા છે. પોતે ગ્રસ્થાશ્રમમાં રહીને પછી મુનિદશા અંગીકાર કરે છે, પણ તેમાં પુરુષાર્થની મંદતા છે, ગ્રસ્થાશ્રમમાં રહ્યા એ પુરુષાર્થની મંદતા છે એમ પોતાને બરાબર દશાનું પણ ભાન હોય છે, સ્વરૂપનું પણ ભાન હોય છે અને દશાનું પણ ભાન હોય છે. પુરુષાર્થની મંદતા છે છતાં પુરુષાર્થની જરૂરિયાત લાગતી નથી તેવો અર્થ ત્યાં થાય નહીં, તો ઉલટો અર્થ થયો, ઉલટું લીધું. પુરુષાર્થની મંદતા લાગે એને તો પુરુષાર્થની વધુ જરૂર લાગે, અને પુરુષાર્થની જરૂરિયાત ત્યાં નથી એવો અર્થ ન થાય ત્યાં. દ્રષ્ટિ ભલે પૂરી પ્રગટ થઈ ગઈ, પણ આનંદ જે અંદર જે અનંત આનંદ ભર્યો છે એના પ્રમાણમાં બહારમાં કેટલો છે? બહુ અલ્પ છે. તમારી પાસે ભંડાર ભર્યા હોય ઘરમાં અનાજના મિષ્ટાનના અને ભૂખ લાગી હોય અને જરાક જરાક થોડુંક થોડુંક જ આપે ભૂખના પ્રમાણમાં, માંડ બટકું બટકું આપે, કેવું લાગે? આટલું બધું છે કામનું હું, અને છતાં છતી વસ્તુ એ ભૂખ્યા રહેવું, એને જરૂરિયાત લાગે કે ન લાગે ખાવાની? હે, ભૂખ લાગી હોય અને ખાવાની જરૂરિયાત લાગે એ પ્રશ્ન કરવા જેવો વિષય છે? ભૂખ લાગી છે, ભંડાર ભર્યા છે, જરૂરિયાત છે કે નહીં ખાવાની એ પ્રશ્ન કરવા જેવો વિષય છે? ખરો કે નહીં? એમ અનંત અંદર અનંત આનંદ ભર્યો છે, અવસ્થામાં અલ્પ માત્રામાં બહાર આવે છે, પૂરો આનંદ ભોગવવાનો અભિપ્રાય છે, એને પુરુષાર્થની જરૂરિયાત છે કે નહીં ક્યાં પ્રશ્ન રહે છે? હા, એવું લખ્યું છે બેનશ્રી, એવું લખ્યું છે મુનિરાજને. એમણે કહ્યું છે, લખનારે લખ્યું, પણ એ તો પોતે બોલેલા છે. મુનિરાજને પ્રચુર સ્વસંવેદન છે, મુનિદશામાં પ્રચુર સ્વસંવેદન ગણાય છે. સંકિતને એટલું પ્રચુર સ્વસંવેદન નથી, સાધારણ ગણાય છે એની પાસે. તો એના પ્રમાણમાં આનંદ પણ પ્રચુર છે, એટલી શાંતિને આનંદ છે કે બહારમાં પ્રતિકૂળતાનું ભાન રહેતું નથી, ઠંડી ગરમી ઉપર ઉપયોગ જાતો નથી, શરીરમાં રોગ થાય ઉપયોગ જાતો નથી. પાંચ ઇન્દ્રિયને મનના ફેલાવ રહી જ દેહ માત્ર જેની દશા છે એવું ખોખું છે બારમાં. તો એ આનંદની અપેક્ષા એમ કે છે કે ધીમી ધારે આનંદ આવે છે, અમને ન પોસાય. આવો ધીમી ધારે આનંદ આવે અમને ન પોસાય એમ કે છે. એ દશામાં એમને ધીમી ધાર લાગે છે, તો સંકિર્તને કેટલી લાગે? એને તો ખ્યાલ બધો છે, સમ્યક દર્શન થતાં પૂર્ણાનંદનો ખ્યાલ છે. પૂર્ણાનંદ કેવો હોય? મોક્ષ તત્વ છે ને, તો મોક્ષની શ્રદ્ધા થઈ ગઈ છે, મોક્ષનું જ્ઞાન થઈ ગયું છે. મુનિ દશામાં કેવો આનંદ હોય, મુક્ત દશામાં કેવો આનંદ હોય અને અત્યારે કેટલો છે એ બધી ખબર છે. પૂરી જરૂરિયાત લાગે છે, પૂરેપૂરી જરૂરિયાત લાગે છે એમ લખે છે. હોય જ નહીં ને, સવાલ જ નથી ઉભો થતો. એમ જ તો બહારમાં પણ કોઈને સુખ મળતું હોય, લાભ મળતો હોય, એમાં કોણ મોડું કરવા માગે છે? કયો ને, કોઈ મોડું કરવા માગે છે કે નહીં? ઘણા દિવસનો કોઈ ભિખારી ભૂખો હોય, ઘણા દિવસનો ખાવા જ ન મળ્યું હોય, બહુ ભૂખ લાગી હોય, ખાવા માટે ઘણો આતુર હોય, અને એને પછી મિશ્રણ ભરેલું ભાણું એક હારે પીરસીને આપવામાં આવે, તો ધીમે ધીમે ખાઈ તૂટી પડે એમ કહેવાય. શું કહેવાય? ખાવા ઉપર તૂટી પડે એમ કહેવાય કે ન કહેવાય? એમ અનાદિનો આ આત્મા સુખથી વંચિત છે, થોડા દિવસથી નથી, ક્યારથી છે? અનાદિથી સુખથી વંચિત છે પોતે. એવા આત્માને અનંત સુખનો ભંડાર જોવા મળે તો એ ધીમે ધીમે હાલે કે દોટ મૂકે, એના પરિણામ દોડે જ, એના પરિણામ દોડ્યા વિના. એટલા માટે જ ભાવભાષણ પછી ઘણા ટાઈમ લાગે એવું બનતું નથી, વર્ષો નીકળી જાય એવું બનતું નથી. એમને આત્માનો તો નિશ્ચય થઈ ગયો છે, આત્મા તો કેવો છે એ ખબર છે, પણ હવે પુરુષાર્થ જરા કેવો છે એટલે ઘણા વર્ષથી કામ નથી થયું, ખોટી વાત છે. પરિણતિ એની દોડ લગાવે છે. સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ આખી પલટો ખાઈ ગઈ છે. શું? દ્રષ્ટિ આખે આખી પલટો ખાઈ ગઈ છે, પોતા તરફ ચાલી ગઈ છે, તેની આખી દિશા બદલાઈ ગઈ છે. દ્રષ્ટિની તો આખે આખી દિશા બદલાઈ ગઈ છે, તેના આત્માની પરિણતિ આત્મા તરફ જ છે. પરિણતિ તો અંદરમાં ઊભી થઈ ગઈ છે, આત્મપરિણતિ ઉત્પન્ન થઈ ગયેલી છે, આત્માને દેખી રહી છે, સતતપણે આત્માને શ્રદ્ધા વિષય કરે છે, એમાં એક સમયનો પણ આતરો નથી. વિભાવને પીઠ દઈ દીધી છે એટલે કે વિભાવ જરા પણ રૂચતો નથી, અમુક સુભાવ રૂચે છે એમ પણ નથી. સુગાનીજી એક બહુ સારો દ્રષ્ટાંત આપ્યો છે કે સમ્યક દ્રષ્ટિ સૌધર્મ ઇન્દ્ર છે, એ ભગવાનના જન્મોત્સવમાં આવે છે. ભગવાનનો જન્મ થયા પછી એને એટલો આનંદ થાય છે, એવા એના આયુષ બહુ મોટા છે એટલે એવા અનેક તીર્થંકરોના જન્મોત્સવ મનાવે છે, એક બે નહીં લાખો, કદાચ એથી પણ મોટી સંખ્યા છે. શાસ્ત્રમાં તો અસંખ્ય શબ્દો વાપર્યા છે, એટલા મોટા આયુષ છે ઇન્દ્રોના. અને આ તો મહાવિદેમાં તો અવારનવાર થાય જ તે તીર્થંકર, અહીંયા 24 થાય છે, ત્યાં તો થયા જ કરે. દરેકના જન્મના ઉત્સવમાં આવે અને પગે ઘૂઘરા બાંધીને નાચે, નાચનારી જેમ પગે ઘૂઘરા બાંધે. બધી કળા હોય છે ને પાછી, એ નાચની તાલની બધી કળા હોય છે એની, અને એની યારે એનો આનંદ વધતો જાય. શું? એમ ગાવાવાળાને વાજિંત્રોની સાથે એનો તાલ મિલાવે તો એને આમ હલક વધે ને એવી રીતે. લોકોને એમ થાય કે આ ઇન્દ્રને આનંદ માતો નથી, ઇન્દ્રને ભગવાનના જન્મનો આનંદ માતો નથી. બાહ્યવૃત્તિમાં એવું જ લાગે, અંતરવૃત્તિમાં સાવ બીજી વાત છે. એ દુઃખભાવ છે એમ અનુભવ કરે છે. શું અનુભવ કરે છે? એ જે આનંદનો સુભાવ છે, ભગવાનના જન્મના ઉત્સવનો સુભાવ છે, એ દુઃખભાવ છે એમ અનુભવ કરે છે. દેખાડવાના બીજા ને ચાવવાના બીજા, એવું થયું. દ્રષ્ટાંત આપ્યું છે ધર્મદાસજી ક્ષુલ્લકે સમ્યક જ્ઞાન દીપિકામાં, એ દ્રષ્ટાંત આપ્યું છે જેમ હાથીના દાંત દેખાડવાના જુદા છે અને ચાવવાના જુદા છે એવું સમ્યક દ્રષ્ટિનું પણ એવું છે એમ લખ્યું છે. ઠીક, સંસારમાં એવી વાતના માયાચાર કહેવાય છે. સંસારમાં દેખાડવાના જુદા ને ચાવવાના જુદા હોય તો એને માયાચારમાં ગણવામાં આવે. અહીંયા એ વાત નથી. માયાની વ્યાખ્યા જ જુદી છે. ગુપ્ત પાપને માયા કહે છે, ગુપ્ત પુણ્ય હોય તો એને માયા ન કહેવાય. તો આ તો ગુપ્ત ધર્મ છે, એને તો માયા કહેવાનો પ્રશ્ન જ નથી. ગુપ્ત પુણ્ય નથી કરતા લોકો, ગુપ્તપણે પુણ્ય નથી કરતા. નામ નો આપે, મારું નામ નહીં દેતા. અહીંયા આટલું કામ કરી લેવાનું તો કરી નાખજો, મારા તરફથી કરી નાખજો. મારું નામ નહીં દેવાનું, કે મારું નામ ન આવવું જોઈએ. ગુપ્તપણે પુણ્ય કરે છે કે નહીં, કે માયા થઈ ગઈ, માયાચાર કર્યો ગણે. હે, તો સ્થૂળ માણસો પણ સ્થૂળ બુદ્ધિવાળા સમજી શકે એમ છે કે આને માયા ન કહેવાય. જો ગુપ્ત પુણ્યને માયા ન કહેવાય તો આ તો ગુપ્ત ધર્મ છે, એને માયા કેમ કહેવાય? માયાની વ્યાખ્યા સાવ જુદી છે. અંદરમાં બીજું ને બહારમાં બીજું, માટે માયા એમ કઈ છે ને? શું શું કહે છે કે તેને વિભાવને પીઠ દઈ દીધી છે, વિભાવથી ફરી ગયા છે. કોઈ વિભાવમાં ઉત્સાહ દેખાય ભક્તિ આદિના માટે એને વિભાવ રૂચે છે, એમની ખુશી દેખાય છે માટે એને વિભાવ રૂચ્યો છે, અને પુણ્યની રુચિ થઈ છે, શુભભાવની રુચિ થઈ છે એમ જરા પણ માની શકાય નહીં. લાગે એવું દેખાવ બીજો છે, વાત અંદરમાં સાવ બીજી છે, અને દુઃખભાવ સમજે છે. છતાં પુરુષાર્થની મંદતાએ અંદર પૂરેપૂરો લીન થઈ શકતો નથી, તેથી બહાર આવે છે. એટલે સમ્યક દ્રષ્ટિનું બાહ્ય પરિણમન છે એ પોતાની પુરુષાર્થની મર્યાદા બહાર જઈને છે, અનિવાર્યપણે છે, અભિપ્રાયથી વિરુદ્ધ છે, અને તેથી એ પરિણમન ઘટતું જાય છે અને શુદ્ધ પરિણમન વધતું જાય છે. મુનિરાજ છે એ જીનોક્ત વ્યવહારનું પાલન કરે છે. 28 મૂળ ગુણ એ જીનોક્ત વ્યવહાર છે. ભગવાને કહેલો એમ કહો, એ ભગવાનની આજ્ઞા છે એમ કહો, તો પણ તે ક્ષણ ક્ષણ ઘટતી જતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં. સ્વરૂપ લીનતા પાસે એ આજ્ઞા ઉપાદેય છે એમ નથી, એથી નીચેના પરિણામ માટે પાળ બાંધી છે, પણ ઉપર જવા માટે પાળ બાંધેલી નથી એમ સમજવાનું છે. એટલે જે કાંઈ ચોથા ગુણ સ્થાને, પાંચમા ગુણ સ્થાને અને છઠ્ઠા ગુણ સ્થાને ઉપયોગમાં બહારની દશા છે અને આચરણમાં બહારની જે દશા છે એ અભિપ્રાય વિરુદ્ધ અનિવાર્યપણે થયેલી દશા છે. પોતાનું ચાલતો નથી પુરુષાર્થ, એટલો ચાલતો નથી, ચલાવવા માગતો નથી એમ નથી, ચાલતો નથી માટે એ દશા છે. નહીં ચાલતા કર્મો પડે તેનું નામ યોગ્ય વ્યવહાર છે. આ શ્રીમદજીએ વ્યાખ્યા એ બાંધી છે, નહીં ચાલતા કરવો પડે. એટલે પુરુષાનો પોતાનો પુરુષાર્થ નહીં ચાલવાથી જે કરવો પડે એનું નામ યોગ્ય વ્યવહાર છે. યોગ્ય વ્યવહારની બધે વ્યાખ્યા લાગુ પડી જાય તમારે ગમે ત્યાં. યોગ્ય વ્યવહાર પોતાના પરિણામ ન ચાલે, પુરુષાર્થ ન ચાલે પછી કરવો પડે તો એ યોગ્ય વ્યવહાર છે. મોક્ષ માર્ગમાં પુરુષાર્થના વિષયનો પ્રશ્ન ચાલ્યો. મોક્ષ માર્ગમાં પુરુષાર્થનું પ્રકરણ કેવું છે કે મુખ્ય પ્રકરણ જ પુરુષાર્થનું છે. શ્રદ્ધા જ્ઞાન તો થઈ ચૂક્યા છે, પુરુષાર્થ પ્રમાણે ચારિત્ર આગમાં આગળ જાય, પુરુષાર્થ પ્રમાણે સુખ શાંતિને આનંદ મળે. જેટલો પુરુષાર્થ વધારે એટલો લાભ વધારે, જેટલો પુરુષાર્થ ઓછો એટલો લાભ ઓછો. પુરુષાર્થ ઓછો હોવા છતાં પણ અસમાધાનની દશા નથી, એટલે ખોટી આકુળતા નથી. તેમ સમાધાન થાય છે એટલે પુરુષાર્થની પુરુષાર્થ ધર્મ મંદ રહે એમ પણ નથી. એવી રીતે ચોક્કસ પ્રકારે પુરુષાર્થની ગતિ ચાલે છે, બે બાજુ ભૂલ ન થાય, ન ખોટી ઉતાવળની ભૂલ થાય અને ખોટી મંદતાની ભૂલ થાય. પોતાની જેટલી શક્તિ પ્રગટ થઈ છે એટલે વિરિગુણનો જેટલો ક્ષોભસમ છે એ અનુસાર પુરુષાર્થ પુરુષાર્થ પણ સહજ છે, એટલે કૃત્રિમતા કરવી પડતી નથી. અભિપ્રાયને જ્ઞાન એટલું નિર્મળ ને સ્પષ્ટ છે, જ્ઞાન એટલું નિર્મળ ને સ્પષ્ટ છે એટલે આકુળતા તો સ્થૂળ પર્યાય છે, એ કેમ જણાયા વિના રહીએ એમ વાત છે. અભિપ્રાય સાથે કઈ કનેક્શન નથી. જ્ઞાન સ્વચ્છ ને નિર્મળ જ્ઞાન છે, સૂક્ષ્મ જ્ઞાન છે. જ્ઞાનની સૂક્ષ્મતામાં સ્થૂળતા જણાયા વગર કેમ રહીએ એમ એમ વાત છે. સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા પ્રત્યે સાચી અર્પણતા હોય તો કાર્ય થઈ જાય ને. એ અર્પણતાનો મર્મ શું છે તે આપ સમજાવો. અર્પણતાની વાત આવી ને એટલે પછી એવી રીતે સીધું ન કે આ બધું બરાબર છે, અર્પણતા બહુ કરવી જોઈએ, અર્પણતા બહુ હોવી જોઈએ એવું ન કે. સાચી અર્પણતા હોય એમ દીધું છે ને, સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા પ્રત્યે સાચી અર્પણતા હોય એમ તો કાર્ય થઈ જાય ને. એટલે વાત તો બરાબર છે પણ પોતે એવી રીતે સીધો જવાબ નથી દેતા, લાગુ પડે છે ને એટલે પોતે એવી રીતે સીધો જવાબ નથી દેતા. દરેક કહેવાની વાત જુદી જુદી છે, શૈલી જુદી જુદી છે. એ અર્પણતાનો મર્મ શું છે એ પ્રશ્ન સારો છે. સમાધાન, પૂજ્ય ગુરુદેવે આત્માનું અપૂર્વ સ્વરૂપ સમજાવ્યું છે. જા વાત પૂછી છે અર્પણતાને તો કે ગુરુદેવે આત્માનું સ્વરૂપ અપૂર્વ સમજાવ્યું છે એ સમજો. તમે પૂજ્ય ગુરુદેવે આત્માનું અપૂર્વ સ્વરૂપ સમજાવ્યું છે કે આત્મા જુદો છે અને શરીર જુદું છે, વિકલ્પ જુદો છે, એવું વિજ્ઞાન કરીને તું દ્રવ દ્રષ્ટિ કર. કઈ રીતે વાતને લીધી બહુ વિચક્ષણતાથી જવાબ આપ્યો. ગુરુદેવે તને તારો આત્મા જુદો છે એમ સમજાવ્યું છે કે નહીં? તને સમજાવ્યું છે, અપૂર્વ રીતે સમજાવ્યું છે. તો હવે જે કાંઈ અર્પણ કરવાનો ભાવ છે એમાં તો પોતાપણું ક્યાં રહ્યો? જુદો છે એનો અર્થ શું? કે જે સંયોગ છે એ તો પોતાના નથી. જે સંયોગ પોતાના નથી પણ પોતાના કહેવાય છે, લોકો એમ કહે છે ભાઈ આ તમારી મૂડી, આ તમારું ઘર, શું પોતે તો એમ સમજો કે નહીં. ગુરુદેવ ના પાડે છે કે મારું નથી. હવે મારું નથી છતાં રાખવાના ભાવ થાય તો મારું અહિત થાય. મારું નથી છતાં રાખવાના ભાવ થાય, હાચવવાના ભાવ થાય, વધારવાના ભાવ થાય તો મારું અહિત થાય એમ સમજાય છે. અને મારું નથી તો મૂકવામાં મને ક્યાં તકલીફ છે? મને સમર્પણ કરવાનો ભાવ આવે એટલો મારો લાભનું કારણ છે એમ સમજાય છે. જો રાખવાના ભાવ છે એ અહિત છે એમ સમજાય છે, તો મૂકવાના ભાવ છે એ હિત છે એમ સમજાઈ જાય છે. તો સમર્પણ કરે છે એ પોતાના હિત ખાતર સમર્પણ કરે છે. સમર્પણનો ભાવ કોઈ જીવને, મુમુક્ષુ જીવને આવે છે તો એમાં એને શું સમજણ શું છે? આ સવાલ છે કે એને એમ સમજણ આવે છે કે આ મારું હિત કરું છું, સમર્પણના ભાવમાં મારું હિત થાય છે, હું મારા મોહને તોડું છું. મારો મોહ હજી બિલકુલ ગયો નથી, સાવ ગયો નથી, સંપૂર્ણ ગયો નથી, હજી મંદ પીડ્યો છે, એટલે સમર્પણના ભાવ આવે છે. તીવ્ર મોહવાળાને સમર્પણનો ભાવ ન આવે. એમાં શું દેખાય છે? સમર્પણમાં મર્મ શું છે? પ્રશ્ન કર્યો તો બેન સર શું જવાબ આપે છે આપણે જોશું. હવે વાંચ્યું નથી, આપણે આપણે વિચારીએ છીએ, એના પર ચર્ચા કરીએ છીએ. શું કે જીવને પોતાપણાનો જે મોહ છે કે આ ચીજ મારી છે, તો સમર્પણ કરવામાં એને હિચકિચાટ આવે, સંક્ષિપ્ત થાય, વૃત્તિ સંક્ષિપ્ત થાય, એવું બધું થાય. પણ જો મોહ ઘટ્યો હોય, સારી રીતે મન પીડ્યો હોય, તો એને બહુ ઉમળકો આવે સમર્પણ કરવાનો, બહુ ઉમળકો આવ્યા કરે સમર્પણ કરવાનો, છાલમાં ચાલી ચાલીને સમર્પણ કરે, એની મોહની મંદતા બતાવે છે. કેમ કે એમાં એને હિત અહિત સમજાણું છે. મોહ ઘટવાને કારણે મારી જેટલી મારા સંયોગ ઉપરની પકડ છે મારાપણાને લઈને, એટલું મારું અહિત થાય છે, અને જેટલો મૂકવાનો આવે છે એટલું મારું હિત થાય છે એમ એને સમજાય છે. એટલે એ પોતાના હિત માટે પોતાની સમજણથી સમર્પણ કરે છે. એમ સમર્પણનો પ્રકાર ચાલ્યો છે, જેને ચાલ્યો છે એને ચાલ્યો છે. એટલે હમણાં વિચક્ષણતાથી વાત થઈ. જુઓ, પૂજ્ય ગુરુદેવે તો આત્માનું અપૂર્વ સ્વરૂપ સમજાવ્યું છે. તો કે કેવું અપૂર્વ સ્વરૂપ સમજાવ્યું છે? તો કે તું જુદો છું, આવ્યું જુદો છું એમ આવ્યું. એનો અર્થ શું? કે તારી પકડ ન હોવી જોઈએ. તું જુદો છું તો જુદા પદાર્થ ઉપર તારી પકડ ન હોવી જોઈએ એમ તને સમજાવ્યું છે. શરીર પણ જુદું છે તારું, અને વિકલ્પ પણ જુદો છે, બધું જુદું છે, તારું કાંઈ છે જ નહીં. એવું ભેદજ્ઞાન કરીને તું દ્રવ દ્રષ્ટિ કર, સ્વરૂપને પકડ, એટલે તારી બધી પકડ છૂટી જશે, બધેથી તારી પકડ છૂટી જશે. તો બધી પકડ છોડીને તું દ્રવ દ્રષ્ટિ કર, દ્રવ દ્રષ્ટિ કરીને બધી પકડ છોડી દે, એમ બે સાયમલ્ટેનિયસ એક સાથે છે. શું અટકાવવા? પોતાના થતા અટકાવવા, હા એ જ વાત છે. મુમુક્ષુની ભૂમિકામાં જે કામ કરવાનું છે એ અભિપ્રાય તો પહેલા બદલી નાખવાનો છે, પછી આ કામ કરવાનું છે કે જે સંયોગોની વચ્ચે હું રહ્યો છું, એ સંયોગોની વચ્ચે રહીને મારાપણું મારે મૂકવું છે. મારાપણું મૂકીને પછી ત્યાગ કરવો છે. પહેલાં ત્યાગ કરીને મારાપણું મૂકવું છે એમ નથી, મારાપણું મૂકીને ત્યાગ કરવાનો મારો આવશે. બારમાં ચારિત્ર મોક્ષ માર્ગમાં અંગીકાર કરશે તો અભિપ્રાયમાં તો મુમુક્ષુની ભૂમિકામાં મૂક્યું છે, પછી જ્ઞાન દશામાં આચરણ આવે છે, એમ છે. બહુ વ્યવસ્થિત યોજનાબદ્ધ વાત છે. ગુરુએ જે બતાવ્યું છે અને ધર્માત્મા કહે છે તે બધાનો તેને સ્વીકાર છે, અસ્વીકાર નથી. પણ સ્વીકાર છે કે હું જુદો છું, આ બધું મારું જુદું છે, મન વચન કાયા બધું મારું જુદું છે. જેણે અંતરમાંથી ગુરુને સ્વીકાર્યા, એટલે ગુરુની વાત સ્વીકારી, ગુરુની આજ્ઞા માથે ચડાવી, તેને ભવનો અભાવ થયા વગર એને તો ભવનો અભાવ થાય થાય ને. ગુરુને સ્વીકાર્યા એનો અર્થ શું છે કે એમની જે આજ્ઞા છે, મારા માટે જે આજ્ઞા છે, એ આજ્ઞાને બરાબર એને અંગીકાર કરી છે. ભિન્ન છે એમ કીધું એટલે ભિન્ન પડવાનો પુરુષાર્થ ચાલુ કરે છે. ભિન્ન પડવાનો પુરુષાર્થ બરાબર પોતાની પૂરી શક્તિથી કરે છે. આજ્ઞાને પાલન કરવું, પૂરેપૂરી આજ્ઞાને અંગીકાર કરવી, એ માટે પૂરી ગંભીરતા છે પોતાને. એને ગુરુને સ્વીકાર્યા છે, એણે ગુરુને સ્વીકાર્યા છે. પોતાને સુધાર કરવા માટે જે વાત પોતાને લાગુ પડતી હોય એ વાત પોતે સ્વીકારે, એના માટેનો પ્રયત્ન કરીને સુધાર કરે અને સ્વીકારે, એણે ગુરુને સ્વીકાર્યા. એ રીતે જેની તૈયારી હોય, પ્રાપ્ત ઉપદેશને અવધારણ કરવાની તૈયારી, શું સચમૂર્તિમાં લીધું, પ્રાપ્ત ઉપદેશને અવધારણ કરવો, અંગીકાર કરવો, અમલીકરણ કરવાની પૂરી તૈયારી જેની છે, એણે ઉપદેશને સ્વીકાર્યો એમ કહો કે ઉપદેશ કરતાને સ્વીકાર્યા એમ કહો, બે એક જ વાત છે. એને ભવનો અભાવ થયા વગર, કેમ એક પત્રમાં લીધું ને, જ્ઞાનીની આજ્ઞા ભવમાં જવા માટે આડા પ્રતિબંધ જેવી છે, કીધું છે કે નથી, એને ભવમાં જતા રોકે જ છે. જ્ઞાની ભવમાં જતા રોકી લે છે. ભવ થવો એટલે નવા નવા દેહ ધારણ કરવા. નવા નવા દેહ ધારણ શા માટે કરે છે જીવ? દેહાત્મ બુદ્ધિએ દેહની વાંછા છે માટે, દેહને વાંછા છે, દેહને વાંછે છે માટે દેહ મળે છે. જે કુદરતની વ્યવસ્થા, જે ઈચ્છે એ મળે. મગ બહુ ભાવે છે એટલે આ મગનું મટકું થઈ જાય. મગ સારામાં સારી ક્વોલિટીના ખરીદવા જોઈએ અને સારામાં સારા બનાવવા જોઈએ. અને પછી ખાતી વખતે એની જે મીઠાશ લે, આ મીઠાશનું ઝેર એની મગનું જીવડું બનાવશે. તું ખા, બેઠો બેઠો તું ત્યાં જ ખાધા કરો. આવી જેવી મતિ એવી ગતિ, શું કે છે, જેવી મતિ એવી જ ગતિ. ત્યારે જ્ઞાની દેહાત્મ બુદ્ધિ તોડાવે છે. દેહાત્મ બુદ્ધિ છોડ, આ દેહાત્મ બુદ્ધિને લઈને અનેક પ્રકારના વિભાવો થવાના, તને ખાવાના પીવાના અનુકૂળતાઓના, શરીરની અનુકૂળતાઓના, પાંચે ઇન્દ્રિયના વિષયોના, બધાય પ્રકાર શેમાંથી થવાના, એક દેહાત્મ બુદ્ધિ. આખા સંસારના ચક્રની ધરી આ એક જ જગ્યાએ છે, દેહાત્મ બુદ્ધિ. એના ઉપર આખું ચક્કર ફરે છે. એ તોડાવે છે. નાનીનું કામ એ દેહાત્મ બુદ્ધિ તોડાવવાનું છે. દેહાત્મ બુદ્ધિ તૂટે અને ભવ ન હોય, અને દેહાત્મ બુદ્ધિ રહે ત્યાં સુધી ભવ ભવાંતર કર્યા કરે. બસ બીજું એક પેરેગ્રાફ બાકી રહીએ છે, આગળનો વિષય પછી લઈશું. કેસે અર્પણતાની વાત તો કરશે, અર્પણતા જ હોય, પણ એ ફેરવી ફેરવીને પછી છેલ્લે લાવશે ત્યાં. એટલે કૃપાળુદેવ કહે છે ને આ કંઈ બીજું કહેશે એમ નથી, પણ સીધું કહેવાના બદલે, સીધું કહેવામાં શું છે, અત્યારના જીવો ઉલટું બહુ લે, કે આમને જોતું લાગે છે, કાંઈક આમાં સ્વાર્થ લાગે છે, કાંઈક આમાં અંગતનું કારણ લાગે છે. એટલે એ સમજીને એવી રીતે ફેરવી ફેરવીને મૂકે છે, મીટીને મૂકે છે. મોક્ષ માર્ગ પુરુષાર્થ પ્રધાન છે. અને મુમુક્ષુ દશાથી માંડીને ઉપર ઉપરની મોક્ષ માર્ગની સર્વ ભૂમિકામાં પુરુષાર્થ વધતો જાય છે. એ એમ સૂચવે છે કે વધુને વધુ પુરુષાર્થને આવશ્યકતા અભિપ્રાયમાં પ્રથમથી જ ભાસે છે.